એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે આપણી આજની ચર્ચામાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ જે આપણા બધાના જીવનને સીધી અસર કરે છે. આ પુસ્તક છે ડેનિયલ યર્ગિનનું ધ ક્વેસ્ટ, એનર્જી, સિક્યોરિટી એન્ડ ધ રીમેકિંગ ઓફ ધ મોડર્ન વર્લ્ડ.
બિલકુલ, અને વાત સાચી છે. આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી અને આપણી આસપાસની દુનિયા જે રીતે ચાલે છે તે બધું જ, મતલબ બધું જ ઊર્જા પર નિર્ભર છે.
હા, લાઇટ, પંખો, મોબાઈલ ચાર્જિંગ,
ગાડીઓ, ફેક્ટરીઓ,
બધું જ.
એટલે આજે ઊર્જા કેવી રીતે મળે છે, એ કેટલી સુરક્ષિત છે અને ભવિષ્યમાં શું બદલાવ આવશે એ સમજવું ખૂબ જ જરૂરી બની ગયું છે. અને યર્ગિનનું આ પુસ્તક એટલે ધ ક્વેસ્ટ આ જટિલ વિષયને સમજવામાં આપણને બહુ મદદ કરે છે.
હા, અને લેખક પોતે પણ કંઈ જીવો તેવો નથી, આ ક્ષેત્રના બહુ મોટા ગજાના જાણકાર છે. ડેનિયલ યર્ગિન વિશે થોડું જણાવશો? શા માટે એમની વાત એમ કે સાંભળવી જોઈએ?
જુઓ, ડેનિયલ યર્ગિન ઊર્જા, આંતરરાષ્ટ્રીય રાજકારણ અને અર્થશાસ્ત્રના સૌથી જાણીતા અને હું કહીશ કે આદરણીય નિષ્ણાતોમાંના એક છે.
ખરું.
એમનું આગળનું પુસ્તક ધ પ્રાઇઝ, જે તેલના ઇતિહાસ પર હતું, એને તો પુલિત્ઝર પુરસ્કાર મળેલો.
વાહ.
હા, અને અત્યારે તેઓ S&P ગ્લોબલ જેવી મોટી સંસ્થાના વાઇસ ચેરમેન છે. પહેલા એમણે સિયેરા નામની એક ખૂબ પ્રખ્યાત એનર્જી કન્સલ્ટિંગ ફર્મ પણ શરૂ કરી હતી.
ઓકે, એટલે એ માત્ર એકેડેમિક નથી,
બરાબર,
પણ ઉદ્યોગ અને નીતિ નિર્માણ, મતલબ પોલિસી મેકિંગ, એની સાથે પણ સીધા જોડાયેલા છે.
બરાબર, આ જ એમની ખાસિયત છે. એમની પાસે ઊંડો અભ્યાસ પણ છે, દુનિયાભરનો ડેટા પણ છે અને વિશ્વના જે મોટા નેતાઓ છે, કંપનીઓના વડાઓ છે, એમની સાથે સીધો સંપર્ક પણ છે. આના કારણે તેઓ ખાલી થિયોરીની વાત નથી કરતા, પણ પ્રેક્ટિકલ શું છે, જમીની હકીકત શું છે એ પણ જાણે છે. અને મને લાગે છે કે સૌથી મહત્વનું, એમનો અભિગમ બહુ સંતુલિત છે.
એ કઈ રીતે?
એટલે તેઓ કોઈ એક પ્રકારની ઊર્જાના એમ કે પ્રચારક નથી કે ભાઈ સોલાર જ સારું કે પછી તેલ જ સારું, એવું નહીં. એ આખી પરિસ્થિતિને એક ઐતિહાસિક સંદર્ભમાં જુએ છે અને નિષ્પક્ષ રીતે રજૂ કરે છે.
બરાબર.
આથી જ આટલા ગૂંચવણભર્યા વિષય પર એમની વાત વધુ વિશ્વસનીય બને છે. એ આપણને સ્પષ્ટ ચિત્ર આપે છે.
સરસ.
તો હવે પુસ્તક પર આવીએ. ધ ક્વેસ્ટ નામ જ સૂચવે છે કે કોઈ શોધની વાત છે. પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, શું શોધી રહ્યા છીએ આપણે?
યર્ગિન મૂળભૂત રીતે કહે છે કે આપણી આ 21મી સદી છે ને, એની આખી સફર એક મોટી શોધની આસપાસ ફરશે. અને એ શોધ શેની છે? એવી ઊર્જાની જે સુરક્ષિત હોય, સામાન્ય માણસને પોસાય તેવી હોય, મતલબ એફોર્ડેબલ હોય અને પર્યાવરણને બહુ નુકસાન ન કરતી હોય, ટકાઉ હોય.
હા, આ ત્રણેય વસ્તુ જરૂરી છે.
બિલકુલ.
એટલે આ પુસ્તક એ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરે છે કે આવનારા દાયકાઓમાં આપણી આ અબજોની વસ્તીવાળી દુનિયાને ઊર્જા ક્યાંથી મળશે, કેવી રીતે મળશે અને આ આખી પ્રક્રિયાને કઈ મોટી રાજકીય, આર્થિક અને ટેકનોલોજીકલ શક્તિઓ એમ કે આકાર આપી રહી છે.
ઓકે, એટલે કે આ કોઈ એકાદ ઊર્જા સ્ત્રોતની વાત નથી, પણ આખી સિસ્ટમની, આખા તંત્રની વાત છે.
હા, બરાબર. યર્ગિનની મુખ્ય દલીલ આમ જુઓ તો બે ભાગમાં છે. પહેલું કે પરંપરાગત ઊર્જા એટલે કે પેટ્રોલ, ડીઝલ, તેલ, કુદરતી ગેસ, કોલસો અને અણુ ઊર્જા, આ બધું આજે પણ દુનિયાના અર્થતંત્રનો મુખ્ય આધાર છે. એ હકીકત છે.
હા, એ તો છે જ.
પણ હવે એની પરિસ્થિતિ વધુ જટિલ બની છે. એક તરફ એશિયા જેવા દેશોમાં, ખાસ કરીને ભારત અને ચીનમાં, માંગ સતત વધી રહી છે. બીજી તરફ આ સ્ત્રોતો પર કાબુ મેળવવા માટે દેશો વચ્ચે સ્પર્ધા વધી છે, જેને આપણે જીઓપોલિટિક્સ કહીએ છીએ. અને ત્રીજું, નવી ટેકનોલોજી સતત આ ક્ષેત્રને બદલી રહી છે.
અને બીજો ભાગ
એ છે કે આ પરંપરાગત ઊર્જાની સાથે સાથે એક નવી શોધ પણ જોરમાં ચાલી રહી છે, નવી ઊર્જા માટેની, જેમ કે સૌર ઊર્જા, પવન ઊર્જા, બાયોફ્યુઅલ,
જે ખેતીમાંથી બને.
હા, અને ખાસ કરીને ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરવો, મતલબ એનર્જી એફિશિયન્સી, એની શોધ. યર્ગિન આ નવા રસ્તાઓની શક્યતાઓ તો બતાવે છે, પણ સાથે સાથે એની મર્યાદાઓ શું છે, એના પડકારો શું છે એ પણ સ્પષ્ટ કરે છે. એવું નથી કે બસ કાલે સવારે સોલાર આવી જશે અને બધું બરાબર થઈ જશે.
એટલે એ વાસ્તવિક ચિત્ર આપે છે.
બિલકુલ.
તો પુસ્તકનો અંતિમ સંદેશ શું ગણી શકાય? શું આપણે જૂની એનર્જી છોડીને સીધા નવી તરફ જઈ રહ્યા છે એમ માની લેવાનું?
ના ના, યર્ગિન કહે છે કે આટલું સરળ નથી. ભવિષ્ય એવું નથી કે આપણે જૂની ઉર્જાનો સ્વિચ ઓફ કરી દઈશું અને નવીનો સ્વિચ ઓન કરી દઈશું.
ઓકે.
પણ આ એક લાંબી, દાયકાઓ સુધી ચાલનારી પ્રક્રિયા હશે, જેમાં જૂના અને નવા સ્ત્રોતો સાથે ચાલશે, એકબીજા સાથે કદાચ સ્પર્ધા પણ કરશે અને ધીમે ધીમે ભળશે, ઇન્ટિગ્રેટ થશે.
એટલે સહ અસ્તિત્વ જેવું.
હા, લાંબા સમય સુધી સહ અસ્તિત્વ રહેશે. આ ખૂબ જ જટિલ અને, સાચું કહું તો, ધીમી પ્રક્રિયા હશે, જે આપણા આધુનિક જીવનને અને દુનિયાને મૂળભૂત રીતે બદલી નાખશે. એટલે આપણે કોઈ તાત્કાલિક ક્રાંતિની નહીં, પણ એક ધીમા ક્રામિક પરિવર્તનની અપેક્ષા રાખવી જોઈએ.
આ સમજવું બહુ અગત્યનું છે, કારણ કે ઘણીવાર આપણને એમ લાગે કે બસ હવે બધું ગ્રીન થઈ જશે.
હા, પણ વાસ્તવિકતા જુદી છે.
ચાલો તો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ભાગોમાં થોડા ઊંડા ઉતરીએ અને આ શોધના અલગ અલગ પાસાઓને સમજીએ. યર્ગિન પોતાના પહેલા પુસ્તક ધ પ્રાઇઝ પછી, એટલે કે તેલના ઇતિહાસ પછી, તેલની દુનિયામાં હવે શું મોટા ફેરફાર જુએ છે?
તેલની દુનિયામાં એક બહુ મોટો પલટો આવ્યો છે, જે ધ પ્રાઇઝમાં કદાચ નહોતો. પહેલાં કેવું હતું કે એક્ઝોન મોબિલ, શેલ, બીપી જેવી પશ્ચિમી આંતરરાષ્ટ્રીય કંપનીઓ, જેમને આઈઓસીઝ કહેવાય, ઇન્ટરનેશનલ ઓઇલ કંપનીઝ, એમનો દબદબો હતો. પણ હવે સાઉદી અરેબિયાની આરામકો, રશિયાની ગેસપ્રોમ, ચીનની સરકારી કંપનીઓ જેવી રાષ્ટ્રીય તેલ કંપનીઓ, એટલે કે એનઓસીઝ, નેશનલ ઓઇલ કંપનીઝ, એ વધુ શક્તિશાળી બની છે.
ઓથી તેલ બજાર પર પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ ઘણો વધી ગયો છે.
અને તમે ચીનની વાત કરી, ચીનની ભૂમિકા શું છે આમાં, એની અસર શું છે?
ચીનનો આર્થિક વિકાસ અને એની ઊર્જાની જે જબરદસ્ત ભૂખ છે, એ કદાચ 21મી સદીની સૌથી મોટી વાર્તાઓમાંની એક છે. ચીન દુનિયામાં સૌથી વધુ ઊર્જા વાપરતો દેશ બની ગયો છે.
હા, એ તો છે.
એને તેલ, ગેસ, કોલસો બધું જ મોટા પ્રમાણમાં જોઈએ છે, અને આના માટે તે દુનિયાભરમાં સોદા કરે છે, રોકાણ કરે છે, અને એની સીધી અસર વૈશ્વિક રાજકારણ અને બજારો પર પડી રહી છે. એ એક મોટું ફેક્ટર છે. યર્ગિન પેલી પીક ઓઇલની થિયરીની પણ વાત કરે છે.
હા, એ શું છે?
એવો એક ડર હતો કે દુનિયામાં તેલનું ઉત્પાદન એની ટોચ પર પહોંચી ગયું છે, પીક પર, અને હવે ઘટતું જ જશે, ખલાસ થઈ જશે. પણ યર્ગિન બતાવે છે કે કેવી રીતે ટેકનોલોજીએ, જેમ કે દરિયામાં ખૂબ ઊંડે સુધી ખોદકામ કરવાની ક્ષમતા, કે પછી શેલ ઓઇલ જેવી ટેકનોલોજી, આ ડરને વારંવાર ખોટો સાબિત કર્યો છે અને નવા ભંડારા શોધી કાઢ્યા છે. એટલે ટેકનોલોજી અહીં એક મોટો ભાગ ભજવે છે.
રસપ્રદ. તો આ તેલની વાત થઈ, પણ ઊર્જા સુરક્ષા એટલે માત્ર તેલ નહીં, ખરું ને? યર્ગિન પુરવઠાની સુરક્ષા, મતલબ સપ્લાય સિક્યોરિટી, એના વિશે શું કહે છે?
બરાબર, બહુ સારો મુદ્દો. યર્ગિન કહે છે કે હવે ખાલી તેલની નહીં, પણ આખી ઊર્જા પ્રણાલીની સુરક્ષા મહત્વની છે, અને આમાં કુદરતી ગેસનો ઉદય ખૂબ મહત્વનો છે.
ગેસનો? કઈ રીતે?
પહેલા ગેસ મોટે ભાગે પાઇપલાઇન દ્વારા જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો, એટલે એ વધુ પડતો પ્રાદેશિક, રિજિયોનલ બળતણ હતો. પણ હવે LNG, એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસની ટેકનોલોજી આવી ગઈ છે. આમાં શું થાય કે ગેસને ખૂબ ઠંડો પાડીને પ્રવાહી બનાવી દેવાય.
ઓકે.
જેથી તેને મોટા ખાસ ટેન્કર જહાજોમાં ભરીને દુનિયાભરમાં ગમે ત્યાં મોકલી શકાય છે, જેમ તેલ મોકલાય છે એમ. આનાથી ગેસ પણ એક વૈશ્વિક કમોડિટી, એક વૈશ્વિક બજાર બની ગયો છે.
પણ આનાથી સુરક્ષાના નવા પડકારો પણ ઊભા થયા છે ને?
ચોક્કસ ચોક્કસ. યર્ગિન હોર્મુઝની સામુદ્ર ધ્વનિ જેવા ચોક પોઈન્ટ્સનું ઉદાહરણ આપે છે.
હા.
આ ઈરાન પાસેનો એક સાંકડો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી દુનિયાનું ઘણું બધું તેલ અને હવે LNG પણ પસાર થાય છે.
હા, એનું નામ સાંભળ્યું છે.
જો ત્યાં કોઈ ગડબડ થાય, કોઈ સંઘર્ષ થાય, તો આખી દુનિયાના અર્થતંત્ર પર એની સીધી અસર પડે. આ બતાવે છે કે આપણી ઊર્જા સપ્લાય ચેઇન કેટલી નાજુક હોઈ શકે છે.
ખરું.
એ જ રીતે તેઓ રશિયાનું ઉદાહરણ આપે છે કે કેવી રીતે તે પોતાની મોટી ગેસ કંપની ગેઝપ્રોમનો ઉપયોગ યુક્રેન અને યુરોપ પર રાજકીય દબાણ લાવવા માટે કરે છે, ગેસનો પુરવઠો કાપી નાખવાની ધમકી આપે છે. એટલે આ બધું જીઓ પોલિટિક્સ સાથે જોડાયેલું છે. બિલકુલ. ટૂંકમાં પાઇપલાઇનો, એલએનજી ટર્મિનલ્સ, ટેન્કરો, આ બધું ભૌતિક માળખું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊર્જા સુરક્ષા માટે ખૂબ જ અગત્યનું છે અને એના રક્ષણની ચિંતા બધા દેશોને હોય છે.
આપણી ઊર્જાની શોધનો બીજો મહત્વનો પડાવ છે વીજળી, ઇલેક્ટ્રિસિટી. યર્ગિન આને વીજળીનો યુગ કહે છે. એમાં શું ખાસ વાત છે?
યર્ગિન વીજળીને તો આધુનિક જીવનનું લોહી ગણાવે છે, લાઈફ બ્લડ. અને આપણું વીજળી ગ્રીડ, એટલે કે જ્યાંથી વીજળી બને છે પાવર પ્લાન્ટથી, ત્યાંથી આપણા ઘર સુધી પહોંચાડતું આખું નેટવર્ક, એને તેઓ દુનિયાનું સૌથી મોટું મશીન કહે છે.
દુનિયાનું સૌથી મોટું મશીન?
હા, વિચાર કરો, આખા દેશમાં લાખો કિલોમીટરના તાર, ટ્રાન્સફોર્મર, સબસ્ટેશન, પાવર સ્ટેશન અને આ બધાએ મળીને પળે પળ, સેકન્ડે સેકન્ડ માંગ અને પુરવઠાનું સંતુલન જાળવવાનું હોય છે. જો સહેજ પણ ગડબડ થાય તો બ્લેકઆઉટ થઈ જાય.
હા, એ તો અનુભવીએ છીએ ક્યારેક.
પશ્ચિમી દેશોમાં આ ગ્રીડ જૂની થઈ રહી છે, એને અપગ્રેડ કરવાની જરૂર છે. જ્યારે એશિયામાં, ખાસ કરીને ભારત અને ચીનમાં, વીજળીની માંગ સતત વધી રહી છે, એટલે નવા પાવર પ્લાન્ટ અને નવી લાઇનો નાખવી પડે છે. આ બહુ મોટો પડકાર છે.
અને આ માંગ પૂરી કરવા માટે કયા સ્ત્રોત વપરાય છે? યુર્ગિન કોલસા અને અણુઊર્જા વિશે શું કહે છે?
એશિયામાં, ખાસ કરીને ચીન અને ભારતમાં, કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા અને ઉદ્યોગો ચલાવવા માટે આજે પણ મોટાભાગે કોલસા પર આધાર રાખવો પડે છે, કારણ કે તે સસ્તો છે અને સહેલાઈથી ઉપલબ્ધ છે. જો કે એનાથી પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનની મોટી સમસ્યા છે એ આપણે જાણીએ છીએ. બીજી તરફ અણુઊર્જા છે, ન્યુક્લિયર પાવર, જે કાર્બન નથી છોડતી, પણ એની સુરક્ષાના અને કચરાના નિકાલના મોટા પ્રશ્નો છે.
હા, એ ડર રહે છે લોકોને.
અને યર્ગિન 2011માં જાપાનમાં થયેલી ફુકુશીમા દુર્ઘટનાની ઊંડી અસર સમજાવે છે. એક ઘટના પછી જર્મની જેવા દેશોએ તો અણુઊર્જા તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય લઈ લીધો અને દુનિયાભરમાં લોકોનો અણુઊર્જા પ્રત્યેનો વિશ્વાસ થોડો ઓછો થયો, ડર વધ્યો.
એટલે આ બધા સ્ત્રોતોની પોતાની સમસ્યાઓ છે અને આ બધી ઊર્જા વપરાશની સીધી અસર પર્યાવરણ પર પડે છે. આબોહવા પરિવર્તન, એટલે કે ક્લાઇમેટ ચેન્જ, એના વિશે યર્ગિનનો શું મત છે?
યર્ગિન આબોહવા પરિવર્તનને આ યુગનો સૌથી મોટો પડકાર ગણાવે છે. એ એવો પડકાર છે જે ઊર્જાના દરેક નિર્ણય પર હવે અસર કરે છે.
બરાબર.
તેઓ સમજાવે છે કે વૈજ્ઞાનિકો આ વિશે શું કહે છે અને દુનિયાના દેશો આનો સામનો કરવા માટે શું પ્રયાસો કરી રહ્યા છે, જેમ કે આપણે ક્યોટો પ્રોટોકોલ કે પેરિસ સમજૂતી જેવી આંતરરાષ્ટ્રીય મંત્રણાઓ વિશે સાંભળીએ છીએ.
હા, એ બધી કોન્ફરન્સીસ થાય છે.
પણ તેઓ એ પણ બતાવે છે કે આ મંત્રણાઓ કેટલી મુશ્કેલ છે. વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચે જવાબદારી કોની અને ખર્ચ કોણ ઉઠાવશે એ બાબતે ઊંડા મતભેદ છે. બધા દેશોને સાથે લાવી કોઈ નક્કર પગલાં લેવાનું ખૂબ જ અઘરું સાબિત થઈ રહ્યું છે.
અને કાર્બન પર ટેક્સ લગાવવા કે પછી પેલી કેપ એન્ડ ટ્રેડ સિસ્ટમની વાત થાય છે, એના વિશે શું? આ બધા ઉપાયો કેટલા સફળ રહ્યા છે?
યર્ગિન કાર્બન પ્રાઇસિંગ, એટલે કે કાર્બન છોડવા પર કિંમત લગાવવી, કે પછી કેપ એન્ડ ટ્રેડ, જેમાં સરકાર પ્રદૂષણની એક મર્યાદા કેપ નક્કી કરે અને કંપનીઓ કાં તો એ મર્યાદામાં રહેવા પ્રયાસ કરે અથવા વધારાના ઉત્સર્જન માટે પરવાનગી, પરમિટ ખરીદે કે વેચે. પણ તેઓ વાસ્તવિકતા પણ બતાવે છે કે યુરોપમાં આવી સિસ્ટમ શરૂ તો થઈ પણ બહુ સફળ નથી રહી. ભાવ બહુ નીચા રહ્યા અને અમેરિકા જેવા દેશોમાં તો આવા કોઈપણ ટેક્સનો ભારે રાજકીય વિરોધ થાય છે.
એટલે રાજકારણ આડે આવે છે.
બિલકુલ. મૂળ વાત એ છે કે ભલે વિજ્ઞાન કહેતું હોય કે કાર્બન ઘટાડવો જરૂરી છે, પણ એનો રાજકીય અને આર્થિક રસ્તો ખૂબ જ જટિલ છે અને રાજકીય હિતોના ટકરાવથી ભરેલો છે. કોઈ સહેલો ઉકેલ નથી.
તો આ બધા પડકારો વચ્ચે નવી ઊર્જા, એટલે કે રિન્યુએબલ એનર્જીની શોધ ક્યાં પહોંચી છે? પુસ્તકાના પર પણ ભાર મૂકે છે, ખરું ને?
હા, બિલકુલ. પુસ્તકનો એક મોટો અને મહત્વનો ભાગ આ નવી ઊર્જાની શોધને સમર્પિત છે અને અહીં પણ યર્ગિન ખૂબ જ વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. કોઈ હવાઈ કિલ્લા નથી બાંધતા.
સારું.
જેમ કે સૌર ઊર્જા, એટલે કે સોલાર, એના ભાવ છેલ્લા દાયકામાં નાટકીય રીતે ઘટ્યા છે. આશ્ચર્યજનક ઘટાડો થયો છે, ખાસ કરીને ચીનમાં મોટા પાયે ઉત્પાદનને કારણે. આ એક બહુ મોટી સફળતા છે.
હા, હવે તો ઘર ઉપર પણ ઘણા લોકો લગાવે છે.
બરાબર. પવન ઊર્જા, વિન્ડ પાવર પણ ખૂબ વધી છે. પણ આ બંને સાથે મુખ્ય પડકાર છે ઇન્ટરમિટન્સી.
ઇન્ટરમિટન્સી એ શું છે?
એટલે કે એ સતત નથી મળતી. સૂર્ય હંમેશા નથી ચમકતો, રાત્રે નથી હોતો, વાદળ હોય ત્યારે ઓછો હોય, અને પવન પણ હંમેશા એક સરખો નથી વાતો.
હા, એ તો ખરું.
તો જ્યારે આ સ્ત્રોત બંધ હોય ત્યારે વીજળી ક્યાંથી લાવવી? એના માટે બેટરીમાં ઊર્જા સ્ટોર કરવી પડે, બેટરી સ્ટોરેજ. પણ એ ટેકનોલોજી હજુ પ્રમાણમાં મોંઘી છે અને મોટા પાયે ઉપયોગ માટે હજુ વિકસી રહી છે.
અને બાયોફ્યુઅલનું શું, જે ખેતીમાંથી બને છે, ઇથેનોલ વગેરે?
બાયોફ્યુઅલની વાર્તા થોડી ચેતવણીરૂપ છે એમ યર્ગિન કહે છે. અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં તેને ખૂબ પ્રોત્સાહન અપાયું.
હા,
પણ પછી ખબર પડી કે તેના કારણે મકાઈ અને શેરડી જેવા પાકનો ઉપયોગ બળતણ માટે થવા લાગ્યો, એટલે અનાજના ભાવ વધી ગયા. ગરીબ દેશો માટે ખોરાકની અછતનો પ્રશ્ન ઊભો થયો અને ક્યાંક જંગલો કાપીને એના માટે જમીન મેળવવામાં આવી. એટલે કે સારા ઈરાદાથી શરૂ થયેલી વસ્તુના અણધાર્યા નકારાત્મક પરિણામો પણ આવી શકે છે.
એટલે બહુ ધ્યાન રાખવું પડે.
બરાબર. પણ યર્ગિન એક બહુ રસપ્રદ વાત પર આપણું ધ્યાન દોરે છે, જેને તેઓ પાંચમો બળતણ કહે છે, ફિફ્થ ફ્યુલ.
પાંચમું બળતણ? એ કયો વળી?
આ કોઈ નવો સ્ત્રોત નથી, પણ એ છે ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરવો, એટલે કે ઊર્જા બચાવવી, એનર્જી એફિશિયન્સી.
ઓ,
તેઓ ભારપૂર્વક કહે છે કે નવા સ્ત્રોત શોધવા જેટલું જ અથવા કદાચ એનાથી પણ વધુ મહત્વનું છે કે આપણે જે ઊર્જા વાપરીએ છીએ એનો બગાડ અટકાવીએ. કારણ કે બચાવેલી ઊર્જા એ પેદા કરેલી ઊર્જા બરાબર જ છે, અને આ સૌથી સસ્તો, સૌથી સ્વચ્છ અને સૌથી ઝડપી રસ્તો છે આપણી ઊર્જા જરૂરિયાતો પૂરી કરવાનો અને કાર્બન ઘટાડવાનો. આના પર આપણે કદાચ પૂરતું ધ્યાન નથી આપતા.
આ વાત તો બહુ જ મહત્વની છે. ઘણીવાર આપણે નવા સોર્સની જ વાત કરીએ છીએ. પુસ્તકના અંત તરફ જતા યોર્ગિન ભવિષ્યનો માર્ગ કઈ રીતે જુએ છે? આટલી બધી જટિલતા પછી કોઈ એક જાદુઈ ઉકેલ છે ખરો?
ના, જાદુઈ ઉકેલ જેવું કંઈ નથી. યોર્ગિન સ્પષ્ટ કહે છે કે કોઈ એક જાદુઈ ગોળી નથી કે જે બધી સમસ્યાઓ હલ કરી દે. પુસ્તકના અંતિમ ભાગમાં તેઓ તાજેતરના જે મોટા ફેરફારો થયા છે એની વાત કરે છે. એક છે અમેરિકામાં આવેલી શેલ ક્રાંતિ.
હા, એની વાત તમે પહેલા કરી.
હા, આમાં ફ્રેકિંગ, જમીનમાં ઊંડે દબાણપૂર્વક પાણી, રેતી અને રસાયણો નાખીને પથ્થર તોડીને એમાં ફસાયેલો ગેસ કે તેલ બહાર કાઢવાની ટેકનિક, અને હોરિઝોન્ટલ ડ્રિલિંગ, જમીનમાં સીધું નીચે જવાને બદલે આડું ખોદકામ કરવું.
ઓકે.
એનાથી અમેરિકામાં અચાનક કુદરતી ગેસ અને તેલનું એટલું વિપુલ ઉત્પાદન શક્ય બન્યું કે આખી દુનિયાનો ઊર્જા નકશો બદલાઈ ગયો. અમેરિકા જે પહેલાં ગેસનો મોટો આયાતકાર હતો તે હવે નિકાસકાર બની ગયો. આનાથી ઓપેક દેશો અને રશિયાનો પ્રભાવ થોડો ઓછો થયો.
આકો બહુ મોટો ફેરફાર કહેવાય. અને ઇલેક્ટ્રિક ગાડીઓ, ઇવીઝ, એના વિશે શું?
ઇલેક્ટ્રિક વાહનોનો ઉદય, ખાસ કરીને ટેસ્લા જેવી કંપનીઓને કારણે, એ બીજો મોટો સંભવિત બદલાવ છે જે પરિવહન ક્ષેત્રે તેલની માંગ ઘટાડી શકે છે. પણ યર્ગિન અહીં પણ ઉતાવળ સામે ચેતવે છે. દુનિયામાં હજુ અબજો પેટ્રોલ ડીઝલ ગાડીઓ રસ્તા પર છે. ઇલેક્ટ્રિક ગાડીઓ માટે જરૂરી બેટરી ટેકનોલોજી હજુ મોંઘી છે. ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક બનાવવું પડશે, અને બેટરી માટે જરૂરી ખનીજો, લિથિયમ, કોબાલ્ટ, એનો પુરવઠો ક્યાંથી આવશે, કોના નિયંત્રણમાં હશે, એ પણ મોટા પ્રશ્નો છે.
હા, એ બધી વાત સાચી છે.
એટલે ઈવી ક્રાંતિ થશે, પણ એ પણ ધીમે ધીમે થશે, રાતોરાત નહીં થાય. આખરે યર્ગિનનો નિષ્કર્ષ એ છે કે ભવિષ્ય અનિશ્ચિત છે. એમાં ઘણા બધા ઊર્જા સ્ત્રોતોનું મિશ્રણ હશે, જૂના અને નવા, અને ટેકનોલોજી, સરકારી નીતિઓ અને આંતરરાષ્ટ્રીય રાજકારણ આ બધું મળીને નક્કી કરશે કે આપણી આ ઊર્જાની શોધ કઈ દિશામાં જશે.
આ ખરેખર ખૂબ વિસ્તૃત અને ઊંડી ચર્ચા થઈ. મજા આવી. જો આપણે આખા પુસ્તકમાંથી મુખ્ય સંદેશાઓ કે થીમ તારવવા હોય તો કયા કયા ગણાવી શકાય? મુખ્ય 3-4 મુદ્દા.
ચોક્કસ. મને લાગે છે કે પહેલી અને સૌથી મહત્વની થીમ છે દરેક દેશ માટે, દરેક સરકાર માટે ઊર્જા સુરક્ષા, એટલે કે એનર્જી સિક્યોરિટી. એ સૌથી પહેલી પ્રાથમિકતા છે.
સુરક્ષા.
હા, આનો સીધો મતલબ છે કે દેશના લોકોને અને ઉદ્યોગોને સતત, અવિરત અને પોસાય તેવા ભાવે ઊર્જા મળતી રહેવી જોઈએ, જેથી અર્થતંત્ર ચાલતું રહે અને સમાજમાં સ્થિરતા જળવાઈ રહે.
બરાબર.
સરકારોની મોટાભાગની ઊર્જા નીતિઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો, ક્યારેક લશ્કરી ખર્ચ પણ આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક આ ઊર્જા સુરક્ષાની ચિંતા રહેલી હોય છે. આપણે રોજ સમાચારોમાં ગેસ પાઇપલાઇનના ઝઘડા કે તેલના ભાવોની ઉથળપાથળ જોઈએ છીએ, તે આનું જ પ્રતિબિંબ છે.
બીજી થીમ કદાચ ભૂ રાજકારણ અને અર્થતંત્ર સાથે જોડાયેલી લાગે છે, તમે જે કહ્યું એમ.
બિલકુલ, બીજી મુખ્ય થીમ એ જ છે કે ઊર્જા, ભૂ રાજકારણ, જીઓપોલિટિક્સ અને અર્થતંત્ર, ઇકોનોમી, આ ત્રણે એકબીજા સાથે એટલા ગાઢ રીતે જોડાયેલા છે કે એમને અલગ કરી જ ન શકાય. પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો આપણા ઘરનું બજેટ ખોરવાય, મોંઘવારી વધે. કોઈ એક દેશ ગેસનો પુરવઠો રોકીને બીજા દેશ પર રાજકીય દબાણ લાવી શકે. ઇલેક્ટ્રિક કારની બેટરી માટે જરૂરી લિથિયમ કે કોબાલ્ટ જેવા ખનિજ કયા દેશોમાં મળે છે તેના પરથી નવા આંતરરાષ્ટ્રીય સંબંધો અને તણાવ ઊભા થઈ શકે છે. એટલે ઊર્જાનો કોઈ પણ નિર્ણય માત્ર ઊર્જાનો નથી હોતો, તેની અસર બધે જ પડે છે.
સાચી વાત છે. અને ત્રીજી થીમ ટેકનોલોજીની ભૂમિકા વિશે છે, નહીં એ તમે વારંવાર કહ્યું.
હા, ત્રીજી મહત્વની થીમ છે ટેકનોલોજીકલ નવીનતા, એટલે કે ટેકનોલોજીકલ ઇનોવેશન. યર્ગિન એને એક વાઇલ્ડ કાર્ડ ગણાવે છે, એક એવું પત્તું જે ગમે ત્યારે આખી બાજી પલટી શકે છે.
વસ્તુ પહેલા અશક્ય લાગતી હતી અથવા બહુ મોંઘી લાગતી હતી તે ટેકનોલોજીએ શક્ય કરી બતાવી, જેમ કે પેલી શેલ ગેસ ક્રાંતિ અથવા સૌર ઊર્જાના ભાવમાં અકલ્પનીય ઘટાડો. આનો અર્થ એ કે ભવિષ્યની આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે, કારણ કે કોઈ નવી ટેકનોલોજી આવીને બધા સમીકરણો બદલી શકે છે.
અને ચોથી, કદાચ થોડી વાસ્તવિક અને કદાચ નિરાશાજનક પણ લાગે તેવી થીમ, પરિવર્તનની ધીમી ગતિ વિશે છે.
હા, ચોથી અને મારા મતે ખૂબ જ મહત્વની થીમ છે કે ઊર્જા પરિવર્તન એટલે કે એનર્જી ટ્રાન્ઝિશન્સ એ ખૂબ જ ધીમી પ્રક્રિયાઓ હોય છે. એ દાયકાઓ સુધી ચાલે છે.
દાયકાઓ?
હા, આપણે માની લઈએ કે બસ કાલે સવારે આપણે અશ્મિભૂત ઈંધણ મતલબ ફોસિલ ફ્યુઅલ્સ, કોલસો, તેલ, ગેસ બંધ કરી દઈશું અને બધું રિન્યુએબલ પર ચાલવા માંડશે, તો એ શક્ય નથી.
કેમ?
કારણ કે આપણી હાલની સિસ્ટમ આખી દુનિયામાં ફેલાયેલી પાઇપલાઇનો, પાવર પ્લાન્ટ, રિફાઇનરીઓ, પેટ્રોલ પંપ, વાહનો, આ આખું માળખું એટલું વિશાળ અને જટિલ છે અને એમાં અબજો ખરબો ડોલરનું રોકાણ થયેલું છે કે તેને બદલતા ઘણો સમય અને પૈસા લાગશે. યર્ગિન ઇતિહાસ ટાંકીને કહે છે કે પહેલાં પણ જ્યારે દુનિયા લાકડામાંથી કોલસા પર આવી કે કોલસામાંથી તેલ અને ગેસ પર આવી ત્યારે પણ એ પરિવર્તન થતા 50-100 વર્ષ લાગ્યા હતા. એટલે નવા અને જૂના સ્ત્રોતો લાંબા સમય સુધી સાથે ચાલશે. આ વાસ્તવિકતા સ્વીકારવી બહુ જરૂરી છે, ખાસ કરીને નીતિ ઘડનારાઓ માટે.
આ ચાર થીમ્સ પુસ્તકનો સાર બરાબર પકડે છે. સુરક્ષા, જીઓપોલિટિક્સ, ટેકનોલોજી અને ધીમું પરિવર્તન. પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે આમ મનમાં રહી જાય, યાદગાર લાગે. આપણે એવા કેટલાક મુખ્ય વિચારો પર વાત કરી શકીએ?
હા, જરૂર. એક મુખ્ય વિચાર જેને યર્ગેન વારંવાર સ્પર્શે છે તે આ છે, આપણે એને આ રીતે કહી શકીએ, સરકારો માટે ઊર્જા નીતિનો પહેલો નિયમ સુરક્ષા છે. દેશ ચાલતો રહે, અર્થતંત્ર ધબકતું રહે અને સમાજમાં સ્થિરતા જળવાઈ રહે તે માટે પોસાય તેવા ભાવે પૂરતો ઊર્જા પુરવઠો સુનિશ્ચિત કરવો આ જ મુખ્ય પ્રાથમિકતા છે.
હા, એટલે પર્યાવરણ કે બજાર કરતાં પણ પહેલા સ્થિરતા અને સુરક્ષા.
હા, એમનો કહેવાનો મતલબ એ છે કે આ પાયાની જરૂરિયાત છે જેના પર બીજું બધું નિર્ભર છે.
બીજો વિચાર, ટેકનોલોજીની શક્તિ વિશે તમે કહેતા હતા.
હા, બીજો એક યાદગાર વિચાર આ છે જેને આપણે આમ મૂકી શકીએ, ટેકનોલોજી એક અદૃશ્ય શક્તિ છે જે સતત ઊર્જાની દુનિયાને નવો આકાર આપે છે. તે આપણી ધારણાઓને ખોટી પાડે છે અને જે આજે અછત લાગે છે તેને કાલે વિપુલતામાં ફેરવી શકે છે.
વાહ,
આ યર્ગિનનો ટેકનોલોજી અને માનવ ક્ષમતામાં ઇનોવેશનમાં વિશ્વાસ દર્શાવે છે. પેલી શેલ ક્રાંતિ કે સોલારના ભાવ ઘટાડા જેવા ઉદાહરણો આ વાતને સાચી ઠેરવે છે અને આ એક રીતે આશા પણ જગાવે છે કે ભવિષ્યના પડકારોનો ઉકેલ પણ કદાચ ટેકનોલોજી લાવી શકે છે.
બરાબર. અને ત્રીજો વિચાર જે પેલી પરિવર્તનની ધીમી ગતિ સાથે જોડાયેલો છે.
હા, ત્રીજો મહત્વનો મુદ્દો જેને આપણે આ રીતે સમજી શકીએ, ઓછા કાર્બનવાળા ભવિષ્ય તરફનું સંક્રમણ એ કોઈ એક ઘટના નથી પણ દાયકાઓ લાંબી ચાલનારી પ્રક્રિયા છે. હાલની ઊર્જા પ્રણાલી એટલી મોટી અને જડાયેલી છે કે નવી સિસ્ટમ તેની સાથે અને તેની ઉપર જ લાંબા સમય સુધી બનતી રહેશે.
એટલે કે જૂનું અને નવું સાથે ચાલશે.
બરાબર. આ ઉતાવળા ઉકેલોની અપેક્ષા રાખનારાઓ માટે અથવા જેમને લાગે છે કે બધું ફટાફટ બદલાઈ જશે એમના માટે એક વાસ્તવિકતાનો અરીસો છે. તે સમજાવે છે કે આપણે ધીરજ રાખવી પડશે અને લાંબા ગાળાની વ્યવહારુ યોજનાઓ બનાવવી પડશે જેમાં જુદા જુદા સ્ત્રોતોનો સમાવેશ થાય.
આ બધા વિચારો જાણ્યા પછી અને આખી ચર્ચા પછી મને એવું લાગે છે કે સામાન્ય માણસને આ પુસ્તકની સમજ કઈ રીતે ઉપયોગી થઈ શકે, મતલબ આપણા રોજિંદા જીવનમાં આ જ્ઞાન ક્યાં કામ લાગે.
મને લાગે છે કે ઘણી રીતે ઉપયોગી થઈ શકે. સૌથી પહેલું તો આ પુસ્તક આપણને દુનિયામાં શું ચાલી રહ્યું છે તે સમજવામાં મદદ કરે છે. જ્યારે આપણે ટીવી પર રશિયા યુક્રેન યુદ્ધની અસર ગેસના ભાવ પર જોઈએ કે પછી ઇલેક્ટ્રિક વાહનોની સબસિડી વિશે સાંભળીએ અથવા તો આબોહવા પરિવર્તન પરની કોઈ મોટી કોન્ફરન્સના સમાચારમાં છીએ,
હા,
ત્યારે તેની પાછળનું મોટું ચિત્ર શું છે? કયા દેશોના કયા હિતો ટકરાઈ રહ્યા છે? ટેકનોલોજી ક્યાં જઈ રહી છે? આ બધું સમજવામાં આ પુસ્તક મદદ કરે છે. આપણે માત્ર ઘટનાઓને છૂટક રીતે જોવાને બદલે એને એક મોટા સંદર્ભમાં જોઈ શકીએ છીએ. આપણે એક વધુ જાણકાર નાગરિક બની શકીએ છીએ
અને આપણા પોતાના નિર્ણયો લેવામાં, જેમ કે માની લો કે મારે નવી ગાડી લેવી હોય કે ઘરમાં સોલાર પેનલ લગાવવી હોય,
હા, ત્યાં પણ આ સમજ કામ લાગે. જેમ કે ઇલેક્ટ્રિક કાર લેવી કે નહીં, એના ફાયદા શું છે પણ એની સામે લાંબા ગાળે પડકારો શું છે? સોલાર પેનલ લગાવવાથી મારા વીજળી બિલમાં કેટલો ફરક પડશે પણ એની સાથે જોડાયેલી ગ્રીડની સ્થિરતાનો મુદ્દો શું છે? આ બધા નિર્ણયો લેતી વખતે આપણે માત્ર તાત્કાલિક ફાયદો કે નુકસાન નહીં પણ તેને મોટા ઊર્જા પરિવર્તનના સંદર્ભમાં લાંબા ગાળાની દ્રષ્ટિએ જોઈ શકીશું. આપણે લાઇટ બિલ પાછળ કયા વૈશ્વિક પરિબળો કામ કરી રહ્યા છે એની પણ થોડી સમજ આવે. ટૂંકમાં ઊર્જા આપણા જીવનને કેટલી ઊંડી રીતે સ્પર્શે છે તેની સમજ કેળવાય છે.
બરાબર. આખી ચર્ચા પરથી એ તો સ્પષ્ટ છે કે ઊર્જાનો વિષય આપણે ધારીએ છીએ એના કરતાં ઘણો વધારે જટિલ અને બહુસ્તરીય છે. મારા માટે તો, સાચું કહું તો, સૌથી આશ્ચર્યજનક વાત એ જાણવી હતી કે આપણું વીજળી ગ્રીડ ખરેખર કેટલું મોટું અને નાજુક તંત્ર છે. પેલી દુનિયાનું સૌથી મોટું મશીનવાળી વાત ખરેખર વિચારવા જેવી છે. તમારા માટે મુખ્ય શીખ શું રહી આ પુસ્તકમાંથી?
મારા માટે મુખ્ય શીખ એ છે કે આ વિષયમાં કોઈ સરળ જવાબો નથી અને કોઈ એક બાજુ સંપૂર્ણ સાચી કે ખોટી નથી. મતલબ કે બ્લેક એન્ડ વ્હાઇટ વિચારસરણી અહીં કામ ન લાગે. ટેકનોલોજી, રાજકારણ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ બધું જ એકબીજા સાથે એટલું ગૂંથાયેલું છે કે કોઈ એક પાસાને પકડીને ચાલી ન શકાય. યર્ગિનનો આગ્રહ છે અને મને બહુ સાચો લાગે છે કે આપણે કોઈ એક વિચારધારાને, આઇડિયોલોજીને વળગી રહેવાને બદલે વ્યવહારુ, પ્રેગ્મેટિક અને બધા પાસાઓને ધ્યાનમાં લેતો અભિગમ અપનાવવો જોઈએ. ઉતાવળા નિર્ણયો કે આક્ષેપબાજીને બદલે ઊંડી સમજણ કેળવવી જરૂરી છે.
અને કોઈ અંતિમ વિચાર જે શ્રોતાઓ સાથે શેર કરવા જેવો હોય આ ચર્ચાના અંતે?
અંતિમ વિચાર કદાચ એ જ કે ઊર્જાનું ભવિષ્ય કોઈ એક સ્ત્રોતનું નહીં પણ અનેક સ્ત્રોતોના મિશ્રણનું હશે. એનર્જી મિક્સ જેને કહેવાય. પરંપરાગત બળતણ હજુ ઘણા દાયકાઓ સુધી આપણી સાથે રહેશે, ભલે રિન્યુએબલ ઊર્જા ગમે તેટલી ઝડપથી વધે. અને પેલો પાંચમો બળતણ એટલે કે ઊર્જા બચાવવી, કાર્યક્ષમતા વધારવી, એ કદાચ સૌથી મહત્વનો છતાં સૌથી ઓછો ચર્ચાયેલો ઉપાય છે. આપણે બધા નાગરિક તરીકે, ઉદ્યોગ તરીકે, સરકાર તરીકે આ વૈશ્વિક શોધનો ભાગ છીએ અને તેમાં સમજદારીપૂર્વક ભાગ લેવો જરૂરી છે.
ખૂબ સરસ. અને આજના વિચારમંથન પછી શ્રોતાઓ માટે એક સવાલ મૂકી જઈએ છીએ જેના પર તેઓ વિચારી શકે પોતાની રીતે.
હા, જરૂર. સવાલ આ છે, જો યર્ગિન કહે છે તેમ ઊર્જા પરિવર્તન ધીમું છે અને આપણે પરંપરાગત બળતણ પર હજુ લાંબો સમય નિર્ભર રહેવાના છીએ, તો વધુ સુરક્ષિત અને ટકાઉ ઊર્જા ભવિષ્ય તરફ જવા માટે વ્યક્તિઓ કે સમાજ તરીકે આપણે માત્ર ઊર્જાનો સ્ત્રોત બદલવા સિવાય બીજું કયું એક સૌથી મહત્વનું પગલું લઈ શકીએ છીએ?
સ્ત્રોત બદલવા સિવાય બી શું? રસપ્રદ સવાલ છે, જરૂર વિચારવા જો. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.